मंगलाचरण करिए। પ્રશ્નોત્તર માળાનો એના ત્રણ અધિકાર આપણા પૂરા થયા, આપણે લાસ્ટ ટાઈમ જે એક્ઝામ લીધી હતી આજે થોડું પેપર સોલ્વ કરીએ પછી આપણે આગળ વધીએ। જો આપણે એક એક થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ પછી આગળ વધીએ। પેપર બહુ સિમ્પલ હતું, જેને લખ્યું એને પેપર સિમ્પલ લાગ્યું કે ડિફિકલ્ટ રહેશે? ઇટ ઇઝ વેરી ઇઝી પેપર। ઓકે, તો ફર્સ્ટ છે ડેફિનેશન, સૌથી પહેલી ડેફિનેશન પર્યાય કોને કહેવાય? પર્યાય કોને કહેવાય? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે। ઓકે, સેકન્ડ ઉત્પાદ કોને કહે છે? દ્રવ્યમાં નવી પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે। સોરી, સંત કોને કહે છે? બે અથવા બેથી અધિક પરમાણુના બંધને સંત કહે છે। ફોર્થ, સ્મૃતિ કોને કહે છે? જે પહેલા સાંભળેલું, જાણેલું અથવા અનુભવેલી વસ્તુ ફરીથી યાદ આવવી એને સ્મૃતિ કહે છે। અને ધ્રુવ કોને કહે છે? ધ્રુવ કોને કહે છે? પરિભાષા એક્ઝેક્ટ કહે છે એક્ઝેક્ટ ડેફિનેશન જે ડેફિનેશન તો થોડી એક્ઝેક્ટ આવી ગયો ને કમસે કમ। જો પ્રત્યવી જ્ઞાનના કારણભૂત વસ્તુના એવા કોઈ એક ત્રિકાળી અંશને ધ્રુવ કહે છે। સિમ્પલ, જે વસ્તુના એક અંશને ધ્રુવ કહે છે, આટલું તો આપણને ખ્યાલ આવે, વસ્તુના એક ત્રિકાળી અંશને ધ્રુવ કહે છે। એ ત્રિકાળી અંશ એવા કારણભૂત છે કે પ્રત્યેક જ્ઞાનમાં જાણવા માટે કારણ પૂછે કે આ જે વસ્તુ હતી તે હમણાં મને જણાય, એટલે એને ધ્રુવ કરે। ચાલો, હાલ હવે એક્ઝામ્પલ રહેવા છે અને આપણે કહેવાનું છે કે આ કયા દ્રવ્યના કયા ગુણની કેવી પર્યાય છે। અને આપણે ક્લાસમાં ઘણા બધા એક્ઝામ્પલ લીધા હતા, એકચ્યુઅલી આ બહુ મારી લીધા છે એટલે આવડી જાય। આપણે બધું ઘણી વાર પેપર કાઢે ને તો થોડું ટ્રિકી પેપર હોય કે માઇન્ડ થી વિચાર કરો, આ તો બહુ ઇઝી છે, બહુ ડાયરેક્ટ છે। ઓકે, પહેલું છે દુઃખ। દુઃખ એ કયા ગુણની પર્યાય, કયા દ્રવ્યની પર્યાય છે? કયા ગુણની? સુખ ગુણની વિભાવ પર્યાય। વિભાવ અર્થ કે વ્યંજન? અર્થ પર્યાય। કેમ અર્થ? પ્રદેશ અથવા ગુણ ને એટલે કે આકારને રિલેટેડ નથી, બાકીના ગુણોને રિલેટેડ છે, એટલે અર્થ પર્યાય। સિમ્પલ છે। સેકન્ડ, કાળા રંગનો પરમાણુ। પહેલા તો પરમાણુ એટલે કયું દ્રવ્ય છે? ઉદગર। કાળા રંગનો કયો ગુણ છે? રંગ અથવા વર્ણ। અને પર્યાય કેવી છે? સ્વભાવ કે વિભાવ કે સ્વભાવ પર્યાય છે, કેમ કે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે એટલે। કઈ પર્યાય છે? અર્થ કે વ્યંજન? અર્થ પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય। આગળ, સર, સૂર્ય વિમાન નો આકાર, સૂર્ય વિમાન છે ને ઉદ્ગલ દ્રવ્યની ઉદ્ગલ દ્રવ્યના પ્રદેશ અથવા ગુણની વિભાવ વ્યંજન છે। તેમને આકાર પૂછ્યો છે, સ્પેસિફિકલી આકાર પૂછ્યો છે એટલે વિભાવ વ્યંજન છે। ઓકે, ચોથું, કેવલી ભગવાન નું જ્ઞાન। કેવલી ભગવાન જીવ છે, ઉજ્જવલ છે, કયો દ્રવ્ય છે? જીવ। કયો ગુણ ની વાત છે? જ્ઞાન ગુણ। અને કેવી પર્યાય છે? સ્વભાવ લાભ. આકાશ દ્રવ્યમાં બાકીના દ્રવ્યનું હોવું, આકાશ દ્રવ્યમાં બાકીના દ્રવ્યનું હોવું. પેલા તો કયો દ્રવ્ય છે? આકાશ દ્રવ્ય. આકાશ દ્રવ્યની વાત ચાલે. કયો ગુણ છે? વેરી ગુડ. અવગાહન નેતૃત્વ ગુણ. આકાશ દ્રવ્યમાં અવગાહન નેતૃત્વ ગુણ, કેમ કે બીજા દ્રવ્યમાં રહે છે. અને કઈ પર્યાય છે? સ્વભાવ અર્થ પર્યાય. આકાશમાં ઓલવેઝ સ્વભાવ પર્યાય છે. અને અવગાહન નેતૃત્વ ગુણ ની વાત છે, અર્થ પર્યાય. ચલો આગળ. ક્વેશ્ચન નંબર 3, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે ગેસ કરજો. બહુ ઈઝી છે. હું ત્રણ ઓપ્શન આપીશ, કોઈ આન્સર નહીં આપતા પહેલા ત્રણ ઓપ્શન આપી દેવાનો, કેમ કે ઘણા બધા પેપર લખ્યું નથી, પછી આન્સર આપો. ઓકે. જીવ દ્રવ્ય ની સત્તા ઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અનાદિ શાંત, અનાદિ અનંત, કે સાદિ અનંત? અનાદિ અનંત. જીવ દ્રવ્ય ની સત્તા કેવી છે? અનાદિ છે, અનંત સાચી. સેકન્ડ, પહેલું બહુ ઈઝી છે, વાત બહુ ટ્રીકી છે. શબ્દ એ પૂજ્ગલ દ્રવ્ય નો વિશેષ ગુણ છે. ઓપ્શન ઇટ ઇઝ ટ્રુ, સાચું છે. સેકન્ડ ઓપ્શન કે ઇટ ઇઝ ફોલ્સ, ખોટું છે. અને થર્ડ ઓપ્શન કે કોઈક અપેક્ષા એ સાચું છે, કોઈ અપેક્ષા એ ખોટું. ફરીથી, શબ્દ એ પૂજ્ગલ દ્રવ્ય નો વિશેષ ગુણ છે. ઇટ ઇઝ ફોલ્સ, ખોટું છે. કેમ કે શબ્દ એ ગુણ નથી, શબ્દ એ પૂજ્ગલ દ્રવ્ય ની પર્યાય. આગળ થર્ડ, અરિયન ભગવાન ની પર્યાય કેવી છે? ડેશ, સ્વભાવ અર્થ પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, કે બંને? ફરી, અરિયન ભગવાન ની પર્યાય એ કેવી છે? સ્વભાવ અર્થ પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, કે બંને? બંને છે. વેરી ગુડ, વેરી ગુડ. કેમ કે એમને હજી શરીર છે એટલે વિભાવ વ્યંજન પર્યાય છે, પણ કેવળ જ્ઞાનાદી છે એટલે સ્વભાવ અર્થ પર્યાય. ચલો આગળ. પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન કોને કહે છે? ડેફિનેશન. પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? જે ઇન્દ્રિય અને મનના અવલંબન વગર પદાર્થોનું જે ડાયરેક્ટ થતું જ્ઞાન, એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અને પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? ઇન્દ્રિય અને મનના અવલંબનથી, એટલે કે નિમિત્તથી થતું પદાર્થનું જ્ઞાન, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. ઓકે, નેક્સ્ટ. પાંચ પ્રકારના શરીરના નામ કહો. પાંચ પ્રકારના શરીર કયા કયા છે? ઔદારિક શરીર, વૈકરિક શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કારમાન. વેરી ગુડ. આઠ જ્ઞાન ગુણની આઠ પર્યાયના નામ. ઠંડુ ગરમ પર શૂન્ય છે. હવે પાછું મલ્ટીપલ ચોઇસ છે, ત્રણ ચોઇસ હું આપીશ. એમાંથી કયો મતિ જ્ઞાન નો પ્રકાર નથી? ફર્સ્ટ ચોઇસ, સામ વ્યવહારિક પ્રત્યક્ષ. સેકન્ડ, પરોક્ષ. થર્ડ, અવધિ. અવધિ જ્ઞાન એ મતિ જ્ઞાન નો પ્રકાર નથી. મતિ જ્ઞાન ના આપણે બે પ્રકાર છે, સામ વ્યવહારિક પ્રત્યક્ષ એ જે સામે છે, અને પરોક્ષ એ ઇન્દ્રિય મન થી થાય છે. ઓકે, નાઇન. વર્તમાન નું અજ્ઞાન ચડીને સાચું જ્ઞાન થતા કેટલો ટાઈમ લાગે છે? એક સમય, અંતર્મુહૂર્ત કે અનાદિકાળ? એક સમય. આ કોના ભેદ પ્રવેશ છે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ચાર વિકટા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિયના વિષય, નિદ્રા અને સ્નેહ. આ પ્રમાદના ભેદ છે, કષાયના છે કે યોગના છે? આ પ્રમાદના પંદર ભેદ છે. ચલો ફોર્થ ક્વેશ્ચન. નીચેના જે શબ્દો હું કહું છું એના તમારે ક્લાસિફાય કરવાનું છે, એના ભેદ પ્રભેદ કહેવાના છે. પહેલું, ચારિત્ર. ચારિત્ર ના કેટલા ભેદ આપણે આ બુકમાં આ ચેપ્ટરમાં ભણ્યા છે. કયા કયા એ આલો કઈ કહેવાનું છે, કયા કયા ચાર ભેદ છે ચારિત્ર ના? પહેલું છે સ્વરૂપાચરણ ચારિત્ર. સ્વરૂપાચરણ ચારિત્ર એટલે જેને સમ્યક દર્શન થાય, પોતાના સ્વરૂપમાં આચરણ કરે એને સ્વરૂપાચરણ ચારિત્ર. બીજું કયું છે? બીજું દેશ ચારિત્ર, જે હવે અણુવ્રતિ શ્રાવક છે એને અમુક વ્રત લીધા છે તો દેશ ચારિત્ર. ત્રીજું છે સકલ ચારિત્ર, જે મુનિરાજ છે એમણે પૂરા વ્રત લીધા છે તો સકલ ચારિત્ર. અને ચોથું યથાખ્યાત ચારિત્ર, જે હવે વિતરાગી મુનિરાજ બારમા ગુણસ્થાન અને ઉપર એ યથાખ્યાત ચારિત્ર છે. ઓકે, આ તો બધાને આવડવું જોઈએ. મતિ જ્ઞાનમાં થવાનો ક્રમ બધા ચાર ભેદ છે. મતિ જ્ઞાનના કયા ક્રમ છે? અવગ્રહ, ઈહા, અવાય અને ધ્યાન. વેરી ગુડ. અવગ્રહ, ઈહા, અવાય અને ધ્યાન. કર્મબંધ ના પાંચ કારણો આપણે જોયા હતા. કર્મબંધ થવામાં પાંચ કારણો, નિત્યત્વ, અવિરતી, પ્રમાદ, કષાય, અશીરો. યોગ ના બે પ્રવેશ, યોગ ના બે પ્રવેશ મેન ત્રણ કયા છે? ત્રણ પણ બંધન અને કાર્ય. પણ હવે એક એક ના ભેદ કહો કોઈ. હા, વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ. વચન ના અને મન ના ચાર ચાર ભેદ, સત્ય વચન, અસત્ય વચન, ઉભય વચન, અનુભય વચન. મન ના પણ ચાર, કે સત્ય વિચાર કરો છો તો સત્ય મનોયોગ, અસત્ય વિચાર કરો છો અસત્ય મનોયોગ. એક રીતે બેવ છે તો ઉભય, ને ન સત્ય છે ને અસત્ય છે તો અનુભય. અને શરીરના કાયાના સાત, ઔદારિક, ઔદારિક મિશ્ર, આહારક, આહારક મિશ્ર, વૈકરિક, વૈકરિક મિશ્ર અને કારમાણ કાર્યો. ચલો, તેથી આ તમારે આન્સર આપવાનો છે. ઓપન બુક ચલો. ચતુષ્કય ના પ્રકાર કયા કયા છે? ચતુષ્કય ચાર. વેરી ગુડ. કયા છે? સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વ. વેરી ગુડ. હવે જેને એકચ્યુઅલી આન્સર લખ્યો કે આઈ વોન્ટેડ ટુ, ચતુષ્ટય ના બે પ્રકાર, સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય. પછી એના ચાર ચાર ભેદ, કે સ્વદ્રવ્ય ક્ષેત્રકાર ભાવ, પરદ્રવ્ય ક્ષેત્રકાર ભાવ. લાસ્ટ, હવે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન. મિથ્યાત્વ કોને કહે છે? એના ભેદ પ્રભેદ પરિભાષા સહિત લખો. આ ક્વેશ્ચનમાં ઘણા બધા લોકોને ઘણા બધા સારા માર્ક્સ આવે છે, તો વેરી ગુડ. કેમ કે આપણને એસે લખવો બહુ ઈઝી મળે. જો મિથ્યાત્વ કોને કહે છે, પેલા તો મિથ્યાત્વની પરિભાષા, એક ચાર લાઈન ની પરિભાષા છે બુકમાં, કે જે પ્રયોજનભૂત તત્વમાં અયથાર્થપણું અથવા મિથ્યા માન્યતા, એટલે કે કુદેવમાં અથવા અદેવમાં દેવબુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્રબુદ્ધિ, અધર્મ કે કુધર્મમાં ધર્મબુદ્ધિ, એવા વિપરીતાદી નિવેશ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. એના કેટલા પ્રકાર છે? મિથ્યાત્વના બે પ્રકાર. વેરી ગુડ. કયા બે? ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત. ગ્રહિત મિથ્યાત્વ કોને કહે છે? આ ભાવમાં જે નવું ગ્રહણ કરેલી ઊંધી માન્યતા, તેને ગ્રહિત મિથ્યાત્વ કહે. અગ્રહિત મિથ્યાત્વ કોને કહે? જે જીવની સાત તત્વ આદિ ઊંધી માન્યતા અનાદિકાળથી ચાલી આવે છે તેને અગ્રહિત મિથ્યાત્વ કહે. અને એના ફર્ધર વેદ પ્રવેદ. તો કેટલા વેદ છે? પાંચ ભેદ છે. વેરી ગુડ. ગ્રહિત નિત્યાત્વ ના પાંચ ભેદ કયા થયા? એકાંતિક નિત્યાત્વ, વિપરીત નિત્યાત્વ, સાંસારિક નિત્યાત્વ, અજ્ઞાનિક નિત્યાત્વ અને વૈજ્ઞાનિક. વેરી ગુડ. અને પાંચેમ ની પરિભાષા એક એક લાઈન. આ આન્સર સૌથી બેસ્ટ કોને લખ્યો છે કોઈ ગેસ કરી શકે છે? જેટલા પેપર્સ મેં ચેક કર્યા એમાં સૌથી બેસ્ટ આન્સર કોઈનો છે. વેલ ડન. ચાલો, તો આ પેપર હજી જેનું બાકી હોય, હજી જેને લખવું હોય તો લખી શકે. ઓકે, બીજી એક સૂચના. આપણે પર્વા દિવસ પર્યુષણ પર્વ ચાલુ થાય છે, તો એ પર્યુષણ નો પ્રોગ્રામ હું જરાક અનાઉન્સ કરી દઉં. મંગળવાર તારીખ 3 થી લઈને નેક્સ્ટ સન્ડે સુધી 15 તારીખ સુધી આખો પ્રોગ્રામ છે. આપણે 10 લક્ષણ પર્વ, 10 લક્ષણ કહેવાય ને, ધર્મના 10 લક્ષણ. તો 10 દિવસ સુધી 10 પર્વ આપણે મનાવીએ. એના ટુવર્ડ ધ ફેક એન્ડ પછી આપણે રત્નાત્રય પર્વ મનાવીએ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચાર, એના 3 દિવસ. પણ દેર ઇઝ એન ઓવરલેપ ઓફ વન ડે, એટલે ટોટલ 12 દિવસ. અને છેલ્લું જે ક્ષમાવણી આપણે કહીએ, ક્ષમાવણી એમ કરીને આપણે આ ટોટલ પ્રોગ્રામ છે. તો 3 તારીખ થી લઈને 15 તારીખ સુધીનો પ્રોગ્રામ છે. એવરી ડે સવારના 6:30 થી લઈને લગભગ 10:15 સુધીનો પ્રોગ્રામ છે. યુ કેન ટેક સમ ટાઈમ આઉટ ઓફ યોર ઓફિસ આવર. તો સવારનો આખો પ્રોગ્રામ અટેન્ડ કરીને દેન યુ કેન કમ ઇન ધ ઇવનિંગ અગેન. તો સવારના અભિષેક, પૂજા, ગુરુદેવજીનું વિધિ પ્રવચન અને હેમંતભાઈનો સ્વાધ્યાય, અને સાંજના 7:45 થી લઈને 9:50. તો 7:45 થી 7:15 ભક્તિ, 7:45 થી 8 પ્રતિક્રમણ એવરી ડે, 8 થી 7:15 બેસની તત્વચર્ચા અને 7:15 થી 7:09 ગુરુદેવ હેમંતભાઈનો સ્વાધ્યાય. એવી રીતના એવરી ડે નો પ્રોગ્રામ છે. એના સિવાય 5 જે આપણે મહત્વના દિવસો કહેવાય આ પર્વના વખતે, તો સૌથી પહેલો દિવસ ઉત્તમ ક્ષમાનો દિવસ, 3rd વાર. પછી સુગંધ દશમીનો એક મહત્વનો વ્રત કહેવાય, ઇટ કમ્સ ઓન 8th, ઇટ ઇઝ અ સન્ડે, એટલે એ દિવસે તો બધા જરૂર આવશે. પછી રત્નત્રય 11, 12 અને 13, અને ક્ષમાવણીનો પર્વ એ 15 તારીખ. એવી રીતના આખા આખો કાર્યક્રમ છે. બીજી એક સૂચના કે 7 તારીખ સેટરડે આપણે અહીંયા એક નાટક પ્રસ્તુત કરવાના છે. ઇન ધ મોર્નિંગ 10 to 12, 2 કલાકનું નાટક છે, એટલે આઈ થિંક ઇટ ઇઝ અનપ્રેસિડેન્ટેડ. આટલું મોટું નાટક આપણે પહેલાં ક્યારેય કર્યું નથી. આપણે 2 કલાકમાં આખું રામાયણ પ્રેઝેન્ટ કરવાના છે, ફ્રોમ ધ બિગિનિંગ ટુ ધી એન્ડ. પણ ઓફકોર્સ ઇટ્સ અ વેરી બિગ સ્ટોરી વિચ વી કેનોટ કવર ઇન 2 અવર્સ, એટલે ધેર આર ફ્યુ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્સિડન્સીસ જે આપણે એને પ્રેઝેન્ટ કરશું ઇન ફોર્મ ઓફ અ સ્ટોરી. પણ વી આર ટ્રાઇંગ ટુ ડુ અ યુનિક વે ઓફ પ્રેઝન્ટેશન. એક સાઈડ આખી સ્ટોરી ચાલતી રહેશે અને બીજી સાઈડ જે આપણે કન્વેન્શનલ રામાયણ ટીવીમાં જોતા હોઈએ કે બીજે ક્યાંથી સાંભળ્યું હોય એમાં શું શું નિત્યા માન્યતાઓ છે અને આપણે જૈન રામાયણમાં એનું શું પર્સ્પેક્ટિવ છે, એક સાઈડ એ આખું પ્રેઝન્ટ કરતા જશે. એઝ એન એક્ઝામ્પલ કે આપણે ઓલામાં જોઈએ હનુમાન વોઝ અ મંકી, એટલે એમને પૂંછ ને એવું બધું છે. તો આપણે સામે અહીંયા પ્રેઝન્ટ કરશું કે ના, એક્ચ્યુઅલ હનુમાન કેવા છે. આવી રીતના ઘણી ઘણી માન્યતાઓ છે જે રામાયણમાં ગડબડવાની છે. તો પ્લીઝ ડુ કમ, ઇટ વિલ હોપફુલી બી વેરી ઇન્ટરેસ્ટિંગ લર્નિંગ. તો સેટરડે 7:10 to 12. આચાર એ જે રામાયણ આપણે એક પદ્મપુરાણ નામનો ગ્રંથ છે, રામાયણ જેવો આપણો કોઈ શબ્દ જ નથી. હજુ જૈન ધર્મમાં પદ્મ કરીને એ જે રામ હતા એનું નામ પદ્મ હતું. તો એમને એ પદ્મ એમનું પુરાણ એમ કરીને પદ્મ પુરાણ એક રવિ જૈન આચાર્ય કરીને થઈ ગયા. એ ગ્રંથ લગભગ 2000 વર્ષો પહેલા લખાયેલો છે. તો એ રવિ જૈન આચાર્ય જે ઓરિજિનલ ગ્રંથ લખ્યો છે એ પણ આપણી પાસે અવેલેબલ છે, કોઈને વાંચવો હોય તો. ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ રીડ. જો હેરી પોટર વાંચી શકે તો પદ્મ પુરાણ વાંચી શકે, વાંધો ન આવે. રામ જે થયા એ આપણે મુનિ સુરતનાથ ભગવાન ના જન્મ 20માં. ચાલો, આજથી હવે આપણે નવો ટોપિક શરૂ કરીએ છે, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ચેપ્ટર નંબર 4. चैप्टर नंबर 4 चार समाप्त। Then Jidan Rashnantar Mala in chapter number 4, Char Abhav. So before we start, all of you background to the background. So book is called Tattva Gyan Pati Mala. We have Char Abhav in chapter 6. We have to know a little bit about the detailed description. The Char Abhav, the original main source is Where is the concept written first of all? आपने जो अलग-अलग शास्त्रों आपने अलग-अलग वस्तु वाचन अध्याय से भी आपने कितना टॉपिक कवर करिया हमारा? त्रण चैप्टर आपने कवर किया। पहले जो फर्स्ट चैप्टर, फर्स्ट द्रव्य, सेकंड गुण, थर्ड अद्रव्य गुण पर यानी बात क्या आ रही है? You name the शास्त्र इन बद्दल शास्त्रों में द्रव्य गुण पर यानी बात। ना કર્ણાની યોગમાં પણ આવે બધે જ આવે દ્રવ્ય ગુણ પર્યાય તો બેઝિક ફાઉન્ડેશન કોન્સેપ્ટ એટલે એની વાત બધે જ આવે પણ તો પણ તમારે વધારે ઇલાબરેટ એકદમ જાણવી હોય કે આપણે અહીંયા વાંચી એનું જેવી રીતના આખું વાંચવું હોય તો દ્રવ્ય સંગ્રહ આદિ શાસ્ત્ર છે અથવા પંચાસ્તિકા એક પ્રવચનકાર આ બધામાં બહુ ડિટેલમાં આપે છે એવી રીતના ચાર અભાવનો ટોપિક ક્યાં આપેલો છે ડિટેલમાં કોઈ ને ખ્યાલ છે કોઈ સ્વાધ્યાય હોય ને નહીં જો આ ચાર અભાવનો ટોપિક એક આત્મમીમાંસા કરીને બુક છે આત્મમીમાંસા કરીને કવિતા છે અથવા દેવાગમ સ્તોત્ર એમાંથી આવેલો ચલો હવે કોઈને ખ્યાલ છે આ દેવાગમ સ્તોત્ર શું છે ક્યાંથી આવ્યું છે જે આપણે તત્વાદ સૂત્ર ગ્રંથ છે મોક્ષ શાસ્ત્ર એનું એક મંગલાચરણ છે કોઈને યાદ છે મોક્ષ માર્ગદર્શન મોક્ષ માર્ગદર્શન એકારમ કર્મ ભૂતામ જ્ઞાતારમ વિશ્વ તત્વના વંદે તત્વ તેની વાત કરવામાં આવી છે અહીંયા મોક્ષ માર્ગ વેરી ગુડ અહીંયા તો આપની વાત કરવામાં આવી આપ એટલે કે દેવ અથવા તો તીર્થંકર મોક્ષ માર્ગસ્ય નેતા મોક્ષ માર્ગના નેતા છે મોક્ષ માર્ગની વાત નથી મોક્ષ માર્ગના એ નેતા છે કોણ છે નેતા એ તીર્થંકર તીર્થની રચના કરે છે ને એટલે પછી વ્યાતારમ વિશ્વ તત્વના બધા જ વિશ્વના તત્વને જાણે છે તો કોણ જાણે છે કે જે સર્વજ્ઞ છે એ મોક્ષ માર્ગદર્શન એતારમ કર્મ ભૂપૃતા એ રહી ગયું કર્મરૂપી પર્વત એને ભેદતા એને નાશ કરવા વાળો તો કોણ કર્મને નાશ કરે છે કે ભગવાન અથવા તો અરિહંત અથવા તો એની અહીંયા વાત કરવામાં આવી તો એ જે પ્રાપ્ત જે ભગવાન એની એક સૂત્રમાં ઉમાસ્વામી આચાર્યએ રજૂ કર્યું એને ઇલાબરેટ કરવા માટે અથવા ઇલાબરેટ કરીને સમન ભદ્રાચાર્ય એના ઉપર મોર દેન 100 શ્લોકની કવિતા લખી આઈ થિંક ઇટ ઇઝ 114 કે 116 આઈ એમ ફોરગેટિંગ એને આપ્ત મીમાંસા કહેવાય મીમાંસા એટલે હા મીમાંસા એટલે એનાલિસિસ સ્ટડી એનું વધારે ઇલાબરેશન ડિસ્ક્રિપ્શન એટલે આપ એટલે ભગવાનનું જે આખું ડિસ્ક્રિપ્શન એનું એનાલિસિસ કે આવી કોઈ એન્ટિટી છે પણ કે નહીં વિશ્વમાં ત્રણ લોક અને ત્રણ કાળમાં આવું સર્વજ્ઞ નામની કોઈ એન્ટિટી છે કે નહીં અને જો છે તો હાઉ ઇઝ ઇટ હાઉ ડુ યુ પ્રૂવ ઇટ કે કેવી રીતના ખબર પડે કે આવી કોઈ સત્તા છે વિશ્વમાં ખ્યાલ આવે છે અને એ જો સત્તા છે તો એ કોણ છે એનું વિશેષતાઓ શું છે એ બધું એનો આખો એનાલિસિસ એ આપ્તમીમાંસા નામના ગ્રંથમાં કરેલું તો આ ચાર અભાવનો કોન્સેપ્ટ એ આપ્તમીમાંસામાં વધારે ડિસ્ક્રિપ્શન વધારે ફોર્મમાં લખેલો છે તો એની આપ્તમીમાંસાની ગાથા નંબર 9-11 ત્રણ ગાથામાં આ ચાર અભાવની પરિભાષા અને એનું બધું વધારે ડિટેલમાં છે હવે અહીંયા ગાથાઓ છે સંસ્કૃતમાં એ તમે વાંચજો ઘરે જોઈને. વિતરાગ તત્વજ્ઞાન પાઠમાળા ભાગ એક એનું ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 7 એની અંદર તમે આખું ડિટેલમાં તમને મળશે. આ ચાર અભાવ શું છે પહેલા એ જોઈએ. અભાવ કોને કહેવાય? અભાવમાં શું મતલબ? વોટ ડઝ ધ વર્ડ ઇન્ડિકેટ ટુ યુ? લેક ઓફ સમથિંગ, નોન એક્ઝિસ્ટન્સ, કઈક ન હોવું, રાઈટ? એને અભાવ કહેવાય. આપણે હમણાં સ્વચતુષ્ટય જોયું ને છેલ્લે છેલ્લે, જો તમને જોવું હોય તો એ અભાવની સામેના પેજ પર જ છે. ઇફ યુ આર ઓન લાઈટ પેજ, એનું એક પેજ આગળ, પેજ 109, પેજ 109, એનો 308 ક્વેશ્ચન. સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય એટલે શું? તો સ્વચતુષ્ટય કોને કહેવાય? કે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આદિને સ્વચતુષ્ટય કહેવાય. પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એને કહેવાય પરચતુષ્ટય. અભાવનું આની સાથે કનેક્શન છે. અભાવ કોને કહેવાય? અભાવ એટલે ન હોવું. અહીંયા શું કહે છે? હોવું. સ્વમાં આ ચાર વસ્તુઓ છે, કે પોતાનું દ્રવ્ય એમાં છે, પોતાનો એરિયા છે, પોતાના સ્વભાવ એટલે એના ગુણો છે, અને એનું ત્રણ કાળનું અહીં પર્યાય. એક કોઈ પણ દ્રવ્યની એન્ટિટી શું છે? એનામાં આ દ્રવ્ય છે, એનામાં આ એના વિશેષતાઓ છે, આ એના સ્વભાવ છે, આ એની ત્રણેય કાળની પર્યાયો છે, અને આટલો એરિયા એ રોકે છે, રાઈટ? તો એના એ એનું એક્ઝિસ્ટન્સ બતાવે છે. તો અભાવ શું બતાવે છે? એનાથી ઓપોઝિટ બતાવે છે, કે જો આ પર્સન અથવા આ વસ્તુની સત્તા આટલી છે, તો એનાથી બહારની વસ્તુ આ વસ્તુમાં નથી. જો આપણે અભાવની ડેફિનેશન વાંચીએ, ક્વેશ્ચન 314, અભાવ કોને કહે છે? અભાવ કોને કહે છે? એક પદાર્થનું બીજા પદાર્થમાં નહીં હોવા પણ તેને અભાવ કહે છે. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહીં હોવા પણ તેને અભાવ કહે છે. ઓકે, હવે લેટ થિંક અ લિટલ ડીપર. કે અહીંયા કહે છે એક પદાર્થ અને બીજા પદાર્થ. અહીંયા પદાર્થ એટલે શું? દ્રવ્ય કે ગુણ કે પર્યાય. વિચાર કરો, અહીંયા પદાર્થ એટલે શું? દ્રવ્ય કે ગુણ કે પર્યાય? જો સિચ્યુએશનલ ત્રણે આવું, સિચ્યુએશન પ્રમાણે ત્રણે આવું, કેમ કે ક્યાંક તો બે દ્રવ્યનો એકબીજામાં અભાવની વાત કરશે, ક્યાંક બે ગુણના એકબીજાની અભાવમાં વાત કરશે, અને ક્યાંક એક પર્યાયની એકબીજામાં અભાવની વાત કરશે. કોન્સેપ્ચ્યુઅલી વિચાર કરો કે સપોઝ અભાવ જેવી કોઈ એન્ટિટી, હજા ફર્સ્ટ ઓફ ઓલ, જેવી રીતના દ્રવ્યમાં પોતાના ગુણો છે, પોતાનો સ્વભાવ છે કે નહીં, તો એવી રીતના અભાવ એ દ્રવ્યમાં છે કે દ્રવ્યમાં નથી? જેવી રીતના દ્રવ્યમાં સ્વભાવ નામની એક સત્તા છે, એવી રીતના અભાવ નામની પણ સત્તા છે. કે પર દ્રવ્ય આમાં નથી એવી દ્રવ્યમાં ક્વોલિટી છે. ખ્યાલ આવે? પોતાના દ્રવ્યમાં એવી ક્વોલિટી છે કે પર વસ્તુ એનામાં નથી. હવે સપોઝ આ ક્વોલિટી ના હોય તો શું પ્રોબ્લેમ આવે? તો વિશ્વની વસ્તુઓ મિક્સ થઈ જાય, વિશ્વની વસ્તુઓ મિક્સ થઈ જાય. જો આજે આપણે જોઈએ કે મારી પાસે કેટલી સામગ્રી છે, જો એક ફોન છે, બે શાસ્ત્ર છે, અમુક પેપર છે, આ ફ્લાયર છે, આ બે ટૂલ છે, તો આ વસ્તુઓને ઇન્ડિવિજ્યુઅલી આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ કે કેવી રીતના જોઈ શકીએ છીએ? કેમ કે એક વસ્તુ અને બીજી વસ્તુની સત્તા જુદી જુદી, ખ્યાલ આવે છે? એની સત્તા જુદી જુદી છે, તો એ બીજાનો એકબીજામાં અત્યારના અભાવ છે. હવે આ બે ફૂટલ છે કે હવે આની વસ્તુ આપણે ડિટેલમાં પછી વાત કરશું, પણ અત્યારના દ્રવ્યગુણ પર્યાય નહીં લગાવતા, એ તો કન્ફ્યુઝ થવાનું. આ એક વસ્તુ અને આ બીજી વસ્તુ, આ એક પદાર્થ બીજો પદાર્થ, એક પદાર્થ નો બીજા પદાર્થમાં અભાવ, એક પદાર્થ નો બીજા પદાર્થમાં અભાવ, એને કહેવાય છે અભાવ. જો અભાવ ન હોય વિશ્વમાં તો કેટલા પ્રોબ્લેમ થઈ શકે એને થોડી વાર માટે ઇવેલ્યુએટ કરીએ. જો સૌથી પહેલા તો આપણે વિશ્વ કોને કહેવાય, છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. કેવી રીતના ખબર પડી કે એમાં છ જ દ્રવ્ય છે? સર્વજ્ઞ જાણીને કીધું. હવે સપોઝ એમાં અભાવ જેવી વસ્તુ ન હોત તો છ છ એક જ નહીં, ચાર ખ્યાલ આવે, મળીને એક થઈ જાય. કેમ કે જો એક સત્તાનો બીજી સત્તામાં અભાવ ન હોય તો મળીને કાં તો કોઈ નવો પદાર્થ ઉત્પન્ન થાય, અથવા તો એકબીજા મય થઈ જાય. એકબીજા મય થઈ જાય, ખબર, સમય સારાથી અમુક શાસ્ત્રમાં પછી આવશે ને કે જો રાગાદી મારા સ્વભાવ હોય તો મારે તે મય લઈને એ કરવા પડે તો પછી જીવનો શુદ્ધ સ્વભાવ રહે. એટલે રાગ જુદા જીવ જુદું, પછી ચાલો એ ડિટેલ વાત પછી કહીએ. પણ ખ્યાલ આવે, એક પદાર્થનો બીજા પદાર્થમાં અભાવ માટે વિશ્વની આટલી વસ્તુઓ જુદી જુદી રહી શકે. વિશ્વમાં હવે છ દ્રવ્ય છે, બરાબર. આ છ દ્રવ્ય ક્યારે એકબીજા રૂપ થાય છે? બધા જુદા પોતપોતાની સત્તામાં જુદા જુદા રહે છે, બરાબર. તો આ બધા પદાર્થોની વચ્ચે કેવો અભાવ હોવો જોઈએ? કે ક્યારે એકબીજા રૂપે થતા નથી, ત્રણેય કાળ એકબીજા રૂપે થતા નથી. એટલે આની પ્રોપર્ટી આના રૂપે જ રહે છે, જીવની પ્રોપર્ટી જીવ રૂપે જ રહે છે, પૂજલની પ્રોપર્ટી પૂજલ રૂપે જ રહે છે, અને સેમ ફોર અધર દ્રવ્ય. હવે પૂજલમાં કેવો અભાવ છે? નામ તો તમને ખ્યાલ છે, પણ આ પૂજલમાં કેવી સિચ્યુએશન બને છે કે વર્તમાનમાં આ બે પદાર્થ જુદા છે, વર્તમાનમાં આ બે પદાર્થ જુદા છે, પણ ઇવેન્ચ્યુઅલી આવી પરમાણુઓના સમૂહથી બનેલું, આવી પરમાણુઓના સમૂહથી બનેલું. તો ઇફ વી ગો ઇન ફંડામેન્ટલ, એમ પરમાણુથી બે વસ્તુઓ બનેલી, ખ્યાલ આવે. આ તો આપણે બે પદાર્થ એને જુદા જુદા પાડવા માટે બે પદાર્થ કહીએ છીએ. એકચ્યુઅલી આ બે પદાર્થ બને પૂજલના જ બનેલા, બે પૂજલના સ્કંદ છે, ખ્યાલ આવે. તો પૂજલમાં કેવો અભાવ છે? કે એ અભાવ ત્રણેય કાળ લાગુ પડતો નથી. બિટવીન ટુ પૂજલ, ખ્યાલ આવે. એ વર્તમાન પર્યાયમાં એ લાગુ પડે, પણ એ બી ઇન ફ્યુચર જસ્ટ પરમાણુ વિલ યુનાઇટ અગેન, અથવા ઇન પાસ્ટ એ બી દે વર યુનાઇટેડ, અને હમણાં બે વસ્તુ જુદી બની, ખ્યાલ આવે. તો દરેક પદાર્થમાં કાં તો પર્યાય રૂપે અભાવ લાગુ પડે છે, કાં તો દ્રવ્ય રૂપે અભાવ લાગુ પડે છે. હવે કયો અભાવ ક્યાં લાગુ પડે છે અને એના શું બેનિફિટ છે એ આપણે જોશું થોડીક વાર પછી, જયારે આપણે ડેફિનેશન ને બધું જોઈએ ત્યારે. અત્યારે આપણે જનરલ વિચાર કરીએ છીએ કે અભાવ જાણવાથી શું બેનિફિટ. આજે અભાવનું ચેપ્ટર છે. એકચ્યુઅલી જોવા જઈએ તો આજે ચાર અભાવ છે, એ આપણા જૈન શાસ્ત્રના વન ઓફ ધ મોસ્ટ ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે. તમને ખબર છે કયા કયા ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે આપણા જૈનાગમમાં? આ દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ક્ષેત્ર કાળમાં વન એન્ડ ધ સેમ, પછી ઉપાધ્યાય ધ્રુવ, એ દે આર ઓલ વન એન્ડ ધ સેમ, કેમ કે વસ્તુ સ્વરૂપને સમજાવે. પછી આગળ બીજા સિદ્ધાંતો, વેરી ગુડ, ક્રમબદ્ધ પર્યાય, પછી ના એ નિત્ય અનિત્ય સ્વભાવમાં આવી ગયું. આપણે તો અત્યારના સિદ્ધાંતોની વાત કરીએ ને, એ તો ધર્મ થઈ ગયા. નિમિત્ત ઉપાદાન, વેરી ગુડ, નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, આ બધા આપણા જૈન ધર્મના ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે. એકવાર જો આ કોન્સેપ્ટને સમજી લઈએ તો આપણને વસ્તુનું સ્વરૂપ સમજવું બહુ ઇઝી છે, વસ્તુ સ્વરૂપ સમજવું બહુ ઇઝી છે. હવે તમે આ બુકમાં જોશો તો આ બુકમાં તમે એક ચેપ્ટરનું ઓર્ગેનાઇઝેશન જુઓ. શરૂઆતમાં એમણે લીધા દ્રવ્યગુણ પર્યાય, દ્રવ્યગુણ પર્યાય પછી સીધું એમણે ચાર અભાવ લીધા. ચાર અભાવ પછી કરતા કર્મની ષટ કારક એ છે, પછી ઉપાદાન નિમિત્ત આવી ગયું. એટલે એકચ્યુઅલી બુક ઇઝ ગોઈંગ ટુ ઓલ ધ ફંડામેન્ટલ કોન્સેપ્ટ. હજી પછી સેકન્ડ પાર્ટમાં ચાર તત્વ ને પ્રમાણ આદિ આદિ બધી વસ્તુઓ મળી જશે. પણ આ ચાર અભાવ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઓફ ઝેન. જે રીતે આપણે કહીએ છીએ ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, આપણે ઇઝી ટોક મેની ટાઈમ્સ આપણે દ્રવ્ય ગુણ કરી આવ્યા છીએ, તો એની પાછળનું વન ઓફ ધ સ્ટ્રોંગ ફંડામેન્ટલ રીઝન ઇઝ ચાર. જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ શકતા નથી માટે એકબીજાનું કઈ કરી શકતા નથી. ચાલ આવે. ઓકે, આ બીજા ચાર અભાવને જાણવાથી શું ફાયદા? જો આ ચાર અભાવ જે વસ્તુ છે એ વસ્તુને અનેકાંત રૂપે સિદ્ધ કરે છે. એવી રીતના જો એ સમજે, પેલા તો અનેકાંત એટલે શું? અનેકાંત એટલે શું? કોઈ પણ એક સબસ્ટન્સમાં પરસ્પર વિરુદ્ધ અનેક ટાઈપના વ્યૂ પોઈન્ટ અથવા અનેક ટાઈપના એને એક્સપ્લેન કરવાની પદ્ધતિ હોવી એને અનેકાંત કહેવાય છે. કોઈ પણ વસ્તુ અનેક ધર્માત્મક, અનેક ગુણાત્મક, એવી રીતના અનેક રીતે એના અનેક અંત છે. તો કોઈ પણ વસ્તુ પોતા રૂપે છે અને પર રૂપે નથી એ સમજાવવું એ પણ એક અનેકાંશને સિદ્ધ કરવાની પદ્ધતિ છે. જયારે આપણે આને મોક્ષ માર્ગમાં આગળ જોઈએ ને તો ઇટ બીકમ વેરી યુઝફુલ. કેમ કે આપણે મોક્ષ માર્ગમાં જ્યાં જીવ અને પુદ્ગલને જુદા જુદા કરવાની ટ્રાય કરીએ છીએ ભેદ જ્ઞાનમાં, તો એના માટે આ ચાર અભાવનો કોન્સેપ્ટ ઇઝ એબ્સોલ્યુટલી ક્રિટિકલ. કેવી રીતના? કેમ કે વર્તમાનમાં જીવ આ શરીર આદિને પોતા પણ માને છે. હવે જ્યાં એને ચાર અભાવ દ્વારા ખ્યાલમાં આવે છે કે શરીર જુદું છે, આ પુદ્ગલ આદિ પર્યાયો જુદી છે, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે, જ્યાં એ ખબર પડે તો એને ખ્યાલ આવે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય કંઈ કરી શકતું જ નહીં. પછી ઓલા પરાગ ભાવ ને પ્રધ્વંસા ભાવમાં જશે કે જીવની વર્તમાન પર્યાય પણ સ્વતંત્ર છે. આપણે એક એક વસ્તુ જોશું તો તમને ખ્યાલ આવશે કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. એ પણ આપણને એકદમ નિર્ભર કરીને કે ન તો કોઈ અન્ય દ્રવ્યનું ટેન્શન લેવાની જરૂરત છે, ન આપણી જ કોઈ પાસ્ટ કે ફ્યુચરની પર્યાયનું ટેન્શન લેવાની જરૂરત છે, ફ્યુચરનું પણ ટેન્શન લેવાની જરૂરત નથી. બોલો, આપણને સમ્યક દર્શન આથી પ્રગટ કરવાની કાંઈ જરૂરત નથી. જીવને સમ્યક દર્શન કે મોક્ષ કે સુખ આદિ કાંઈ પ્રગટ કરવાની જરૂરત જ નથી. ક્રમબદ્ધ થશે નહીં, પોતાની સત્તાનો વર્તમાનમાં જો એટલો કોન્ફિડન્સ આવે કે અરે હું જ સુખથી ભરેલો છું, પછી મારે કઈ બીજું પ્રગટ કરવાની જરૂરત શું છે? તો એ અંદરથી જે નિર્ભરતા આવે છે એ આ ચાર અભાવના આધારે આવે. પછી આપણને કોઈ પણ આવું કઈ સ્ટેટમેન્ટ કે આપણને નવાઈ ન લાગે, આપણને કે હા એમાં ચાર આવે. તો આ અનેકાંત વસ્તુ સ્વરૂપને પ્રગટ કરવા માટે ચાર અભાવ એ બહુ અગત્યની વસ્તુ છે. બીજું આપણે એ પણ જોયું કે આ ચાર અભાવથી આપણને શું ખ્યાલમાં આવે છે કે દરેક વસ્તુની સત્તાની બાઉન્ડ્રી ક્યાં સુધી છે એ આપણને ખ્યાલમાં આવે. દરેક વસ્તુની સત્તાની બાઉન્ડ્રી ક્યાં સુધી ને કેવી છે એ આપણને ખ્યાલમાં આવે. એકચ્યુઅલી આપણે થોડું દ્રવ્ય ગુણ પર્યાયમાં એને જોઈ પણ લીધું છે. ખરી રીતે તો દ્રવ્ય ગુણ પર્યાય સિવાય આ વિશ્વમાં બીજા કોઈ સિદ્ધાંતો જ નથી. હવે આઈ એમ ટ્રાઇંગ ટુ નેગેટ માયસેલ્ફ. જે આપણે પહેલા જોયું ને કે આ ક્રમબદ્ધ પર્યાય અથવા તો નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, આ બધા સિદ્ધાંતો એકચ્યુઅલી દ્રવ્ય ગુણ પર્યાયના જ વિશેષો છે. કેમ કે ક્રમબદ્ધ પર્યાય શું કહે છે કે બધી પર્યાયો એક એક નિશ્ચિત ક્રમમાં થાય છે, તો એકચ્યુઅલી પર્યાયનું જ વર્ણન કરે. પછી નિમિત્ત ઉપાદાન શું કહે છે કે બે દ્રવ્યની વર્તમાન પર્યાયમાં એકબીજા પર આરોપ આપી શકાય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે, પણ કાર્ય તો બેવું પોતપોતાની રીતે છે. એ પણ એકચ્યુઅલી ખાલી દ્રવ્યની આ પર્યાયની વ્યવસ્થાને જ વર્ણન કરે છે. નિશ્ચય વ્યવહાર શું કહે છે? નિશ્ચય વ્યવહાર શું કહે છે કે વ્યવહાર ની રીતે બે પદાર્થ ને અથવા ભેદ કરીને વર્ણન કરવામાં આવે છે અથવા એક અભેદ પદાર્થ ને બ્રેકઅપ કરીને વર્ણન કરવામાં આવે છે. પણ નિશ્ચય શું છે કે આ પદાર્થ આ છે, આ પદાર્થ આ છે, એની સ્વતંત્ર સત્તા અભેદ અલગ અલગ જુદી. તો નિશ્ચય વ્યવહાર પણ શું કરે છે કે દ્રવ્ય ગુણ પર્યાય ને અલગ રીતે ખ્યાલ આવે છે. તો એવી જ રીતે આ ચાર અભાવ શું કરે છે, ચાર અભાવ પણ પોતાના જે દ્રવ્યમાં, એ દ્રવ્યમાં એકબીજામાં અભાવ હોવો અથવા બે પર્યાયમાં એકબીજામાં અભાવ હોવો, એને જ વિશેષ રૂપે વર્ણન કરે છે. ખ્યાલ આવે છે, એને જ વિશેષ રૂપે વર્ણન કરે છે. એટલે દરેક વસ્તુની બાઉન્ડ્રી ને બતાવે છે. એ આપણે વાત કરતો હોય ને, તો કોઈ પણ એક દ્રવ્ય ની બાઉન્ડ્રી કેટલી, કોઈ પણ એક દ્રવ્ય ની વેરી ગુડ, અથવા તો એના દ્રવ્ય નું પર્યાય જાય કે જે એટલું દ્રવ્ય એના અનંત ગુણો અને એની દરેક સમય ની પર્યાય, એનાથી બહાર કોઈ પણ દ્રવ્ય નું કઈ ચાલતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરી શકતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્ય ના પરિણમન માં કોઈ જાતનું એમાં ઇમ્પેટસ કે આપી શકતું નથી. તો એ આ ચાર અભાવ બહુ ઇફેક્ટિવલી પ્રૂવ કરે છે. તો આપણે આ જેમ જેમ આ ચાર અભાવ સિદ્ધાંત ને સમજશું, જોશું, તો આ બધા સિદ્ધાંતો બહુ ઇઝીલી આપણને ક્લિયર થઈ જાય. ઓકે, તો આ બધા પોઈન્ટ આપણે જોઈએ. હવે આપણે આગળ વધીએ. આપણે એટલી ચાર અભાવ ના જે નામ જોયું, નામ શું છે, ચાર અભાવ ના અભાવ ના કેટલા ભેદ છે, બાય ધ નેમ ઇટ સેઝ ચાર અભાવ. ઘણી જગ્યાએ આપણે વર્ડ પણ એટલા ઈઝી થઈ ગયા ને, સાત તત્વો. તો તત્વ ના એટલે સાત તત્વો ના કેટલા ભેદ, ઓબ્વિયસલી સાત જ છે ને, નામ જ એમ કહે છે સાત તત્વો. તો ચાર ભેદ છે. પહેલું પ્રાગ ભાવ, આપણે બધા સાથે બોલશું તો નામ યાદ થઈ જાય. પહેલું છે પ્રાગ ભાવ, બીજું પ્રધ્વંતા ભાવ, ત્રીજું અન્યોન્યા ભાવ, ચોથું અન્યથા. ફરી પહેલું પ્રાગ ભાવ, બીજું પ્રધ્વંતા ભાવ, ત્રીજું અન્યોન્યા ભાવ, ચોથું અન્યથા. કોને યાદ રહી ગયા? ઓકે, હવે બીજા લોકો બોલશે. બોલ બોલશે. વેરી ગુડ. બીજું પ્રધ્વંસા, વેરી ગુડ. બીજું અન્યોન્ય અભાવ, ચોથું અજ્ઞાન, વેરી ગુડ. બોલીએ ડોક્ટર સાહેબ, આપ બોલે કે દેખ કે નહીં દેખે મેં બોલીએ. પ્રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય ભાવ, વેરી ગુડ. અત્યંત ભાવ, વેરી ગુડ. બોલો નિમિષભાઈ. પ્રધ્વંસા ભાવ, અન્યોન્ય અભાવ અને અહિયાંથી કોઈ બોલશે? બોલો, ટ્રાય તો કરો. અને જો આ ચાર ભાવના એક એક ના આપણે ડેફિનેશન એના જાણવાથી શું ફાયદા, એ બધું આપણે આ ચેપ્ટરમાં આવવાનું છે. ઇઝ અ વેરી સ્મોલ ચેપ્ટર એકચ્યુઅલી જોશો ને, હજી ઓનલી 20 ક્વેશ્ચન, વેરી સ્મોલ ચેપ્ટર. ચાર અભાવ, એના પરિભાષા, એના એક્ઝામ્પલ અને એને જાણવાથી શું ફાયદા, ધીસ ઇઝ ધ હોલ કન્ટેન્ટ ઓફ ધીસ ચેપ્ટર. આપણે જે રીતે એવરી ચેપ્ટરમાં બીજી એક હાઈ લેવલ ને કે લો જાય, આ ચેપ્ટર તો બહુ સિમ્પલ છે. હાઈ લેવલ કઈ છે, લો લેવલ પર જ આટલું ખાલી ચાર પરિભાષા છે. જો આપણે પહેલી પરિભાષા લઈએ છે, પ્રાગ ભાવ કોને કહે છે, પ્રાગ ભાવ કોને કહે છે. જો સંસ્કૃતના અમુક સિદ્ધાંતો આપણે જોઈએ, સંસ્કૃતમાં ક્યારે પણ અભાવ શબ્દ હોય ને અને એની આગળ કોઈ વર્ડ હોય તો અ અને લાસ્ટ લેટર ઓફ ધેટ વર્ડ ગેટ કમ્બાઈન્ડ. જેવી રીતના કે બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે, તો તમે કોઈ બી ઉપાડો ને બુક, તો તમને એક્ઝામ્પલ જોવા મળે. આપણે આમ જોઈએ, જેવી રીતના આપણે જોઈએ ને કે અસંખ્યાત, અસંખ્યા, અને બે ને કમ્બાઈન કરીએ તો અસંખ્યાતા સંખ્યા. સરસ. તો અનંત અનંત બે ને કમ્બાઈન કરીએ તો અનંતા. એવી જ રીતે અહિયાં પ્રાગ ભાવ, તો પ્રાગ વિતક કે, પ્રાગ વિતક કે અને અભાવ. હવે કે પ્લસ કે જયારે મિક્સ થાય તો અહિયાં જી બને સંસ્કૃતમાં. ખ્યાલ આવે? સંસ્કૃત ના અમુક નિયમો આવા અલગ છે, જુદા છે. કે પ્રાગ ભાવ ઇઝ અ કોમ્બિનેશન ઓફ પ્રાગ પ્લસ પ્રાગ એટલે પહેલા. અહીંયા જો સેકન્ડ જોયું, પ્રધ્વંસા ભાવ, તો પ્રધ્વંસ પ્લસ અભાવ, પ્રધ્વંસ પ્લસ અભાવ. પછી અન્યોન્ય ભાવ, ધીસ ઇઝ વેરી સિમ્પલ. અન્ય અન્ય અભાવ, અન્યો અન્યોન્ય, અન્ય અન્ય. જો અન્ય પ્લસ અભાવ એ અન્યન્ય અભાવ, રાઈટ? ધેટ ઇઝ વેરી ઇઝી. પણ અન્ય પ્લસ અન્ય તો અન્યો. યાદ આવે છે? જ પ્લસ અ, ત્યાં જો થઈ ગયું. એટલે અમુક વર્ડ આવી રીતના એનું પ્રોનાઉન્સીએશન થોડું જુદું થાય. અને અત્યંત અભાવ, અત્યંત પ્લસ અત્યંત અભાવ. તો અમુક તો વર્ડ જ સમજવા ઈઝી છે. અત્યંત અભાવ એનો શું મતલબ? ટોટલ અભાવ, ટોટલ અભાવ. નો સેકન્ડ થોટ, નો ક્વેશ્ચન. અન્યોન્ય ભાવ નો શું મતલબ? વર્તમાન ત્યાં બતાવ્યું. એ તો તમને પરિભાષા ખ્યાલ છે કે તમે કહો છો કે વર્તમાન મળ્યો. બાકી એમાં શું કે છે? વર્ડ વોટર નો વર્ડ છે કે આ અન્ય છે, આ અન્ય છે, અને બે માં અભાવ. પ્રાગ ભાવ શું કે છે? પ્રાગ મીન્સ પ્રીવિયસ, પ્રીવિયસ માં અભાવ. પ્રધ્વંસ ભાવ શું કે છે? ભવિષ્ય, જેનો ધ્વંસ થઈ ગયો છે એનો ભવિષ્યમાં અભાવ. બરાબર. એવી રીતના કહી શકાય એવી રીતના. તો ચાર અભાવના નામ કરી દે લઈએ. પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ. છેલ્લી પરિભાષા ક્વેશ્ચન 316. પ્રાગ ભાવ કોને કહે છે? આન્સર: વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ, તેને પ્રાગ ભાવ કહે છે. ફરી વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ, તેને પ્રાગ ભાવ કહે છે. દરેક દ્રવ્યમાં, જો આપણે ફરીથી દ્રવ્ય ગુણ પર્યાયને યાદ કરીએ, દરેક દ્રવ્યમાં દ્રવ્યને ગુણ કેવા છે? દ્રવ્યને ગુણ ત્રિકાળી, ત્રણેય કાળ એવા ને એવા રહે છે. એમાં કોઈ જાતનો બદલાવ આવતો નથી. અને પર્યાય કેવી છે? ક્ષણિક. પર્યાય કેવી છે? ક્ષણિક. તો ક્ષણિક છે તો શું થાય છે? દરેક સમયે બદલાય, દરેક સમયે બદલાય. તો વર્તમાનનો પૂર્વમાં અભાવ, કેવી વાત છે? દ્રવ્યની ગુણની કે પર્યાયની? પર્યાયની કેમ વાત છે? તેમની એક એક બદલતો કમ્પોનન્ટ છે. તો વર્તમાનનો પૂર્વમાં જો દ્રવ્યને ગુણમાં અભાવ કહીએ તો શું પ્રોબ્લેમ આવે? તો દ્રવ્ય જ નાશ થઈ જાય. કેમ કે આ ઈ જ દ્રવ્ય છે જે પહેલા હતું, અને જો એનો એકબીજામાં અભાવ કહીએ તો ટોટલ નાશ થઈ જાય. એટલે પ્રાગ ભાવ અને પ્રધ્વંસ ભાવ. પ્રધ્વંસ ભાવ શું કહે છે? વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ. સિમ્પલ. આ તો ડેફિનેશન એક્ઝામમાં જરૂર પૂછીશ, કેમ કે આટલી સિમ્પલ એક્ઝામ ક્વેશ્ચન બીજા કોઈ મળી શકે એવા નથી. વર્તમાન પર્યાયનો પૂર્વની પર્યાયમાં અભાવ, એ કયો અભાવ છે? વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ. તો પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ એ બે પર્યાયમાં લાગુ પડે છે. કયા દ્રવ્યની પર્યાયમાં? છ દ્રવ્ય, પણ એટ અ ટાઈમ એક જ લેવાનું. ઇટ વોઝ અ વેરી ગુડ પોઈન્ટ. એટ અ ટાઈમ કોઈ એક દ્રવ્ય, પણ આમ છ દ્રવ્યમાં લાગુ પડે છે. નીચે સેકન્ડ અભાવની પરિભાષા. પ્રધ્વંસ ભાવ કોને કહે છે? એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો, એ જ દ્રવ્યની આગામી એટલે કે ભવિષ્યની પર્યાયમાં અભાવ, તેને પ્રધ્વંસા ભાવ કહે છે. આ પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ બંને એક જ દ્રવ્યના પર્યાયોને લાગુ પડે છે. એવી રીતના આપણે એમ કહીએ કે હું મનુષ્ય છું, તો મારી વર્તમાન પર્યાયનો, મારી પૂર્વની પર્યાયમાં અભાવ. ફરી હું મનુષ્ય છું, મારી હાઈટ 5 ફૂટ 10 ઇંચ છે, તો વર્તમાન પર્યાયમાં જે 5 ફૂટ 10 ઇંચ છે એનો પૂર્વની 4 ફૂટની પર્યાયમાં અભાવ. તો સાચું કે ખોટું? હું મનુષ્ય છું, મારી હાઈટ 5 ફૂટ 10 ઇંચ છે, મારી હાઈટ જયારે 4 ફૂટ હતી તો મારો વર્તમાનની આ પર્યાયનો એ ભૂતકાળની પર્યાયમાં અભાવ. પેલા મને સવાલ તો પૂછો, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો પૂછો. આ સવાલ ને ક્લેરિફાય કરવા વાળો સવાલ તો પૂછો. તો કોની વાત કરો છો? પહેલા ક્લેરિફાય કરો, પહેલા ક્લેરિફાય કરો કોની વાત કરો છો? કેમ કે જો દેવ દ્રવ્ય ની વાત કરીએ, જીવ અને પૂજલ, તો આ પ્રાગભાવ લાગુ પડે કે નહીં? લાગુ પડે. કેમ કે કોઈ પણ એક જ દ્રવ્યની વર્તમાન અને ભૂતકાળની પર્યાયને લાગુ પડે. કોઈ પણ બે દ્રવ્યને કમ્બાઈન કરીને, અથવા એક દ્રવ્યની વર્તમાન અને બીજા દ્રવ્યની ભૂત, તો ચાલે કે નહીં? સપોઝ આ બુક છે, આ બુકના આ ફર્સ્ટ પેજના જે પરમાણુઓ છે, એ પરમાણુઓ વર્તમાનમાં અહીંયા બુકમાં છે, પહેલા આપણી પાસ્ટમાં એ કોઈક તો ટ્રીમાં ક્યાંક તો હતા, ચલો. અને આ પેજના પરમાણુઓ છે એ ક્યાં હતા? એ પણ ટ્રીમાં જ હતા ને, એ પણ પહેલા ટ્રીમાં હતા. તો આ પેજના પરમાણુની વર્તમાન પર્યાયનો, આ પેજના પરમાણુની ટ્રીની પર્યાયમાં અભાવ. સાચું કે ખોટું? સાચું કે ખોટું? કે બંને ભૂતગલ જ છે, દેવ દ્રવ્ય ભૂતગલ જ છે. તો તમે શું કહો છો? તો બે દ્રવ્ય એક જ છે ને, એ લોકો બે ભૂતગલ છે અને પર્યાય જુદી છે. આ વર્તમાન પર્યાય, આ ભૂતકાળ ની પર્યાય, તો પ્રાગ ભાવ છે. તમે શું કહો છો કલ્પેશભાઈ? વેરી ગુડ. આપ ક્યાં કહેતે હૈ? વર્તમાન પર્યાય નો નહીં, આની વર્તમાન પર્યાય અને આની ભૂતકાળની પર્યાય, એમાં પ્રાગ ભાવ છે. કેમ કે આ દ્રવ્ય અને ઓલું દ્રવ્ય આ બે ભૂતકાળ પરમાણુઓ જુદા જુદા. જો જયારે પ્રાગ ભાવ ને પ્રધ્વંસા ભાવ લગાવીએ, તો ખાલી 6 માં કેટેગરાઇઝ નહીં કરવાના દ્રવ્ય, એક એક દ્રવ્ય જુદા જુદા છે. ખ્યાલ આવે છે? એક એક દ્રવ્ય જુદા જુદા છે, દરેક જીવ જુદા, દરેક પૂતગલ જુદા, આકાશ કાળ આદિ બધું જુદું છે. તો એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની ભૂતકાળની પર્યાયમાં અભાવ, એને કહેવાય પ્રાગ. પરિભાષા આમ જ લખ્યો, કેમ કે આ દ્રવ્ય છે એમ હું ક્લેરિફાય કરવું બહુ જરૂરી છે. સિમિલરલી પ્રધ્વંસા ભાવમાં જે દ્રવ્યની વર્તમાન પર્યાય છે એ જ દ્રવ્યની ભવિષ્યની પર્યાયમાં અભાવ, એને કહેવાય પ્રધ્વંસા. જો આ પ્રાગ ભાવ અને પ્રધ્વંસા ભાવ એ 6 દ્રવ્યમાં કેમ લાગુ પડે છે, આની પાછળ થોડો વિચાર કરો. 6 દ્રવ્યમાં એવી કઈ કોમનાલિટી હશે ને જેને કારણે આ બે અભાવ બધામાં લાગુ પડે? બધાની પર્યાય બદલાય છે. વેરી ગુડ. કયા ગુણને કારણે? વેરી ગુડ. દ્રવ્યત્વ ગુણને કારણે દરેક દ્રવ્યની પર્યાય નિરંતર બદલાયા કરે છે. એ આ કોન્સેપ્ટ બધા જ દ્રવ્યમાં કોમન છે. માટે આ પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ છય દ્રવ્યની વર્તમાન પર્યાય ને લાગુ કરે. હવે પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ એને જાણીને આપણને શું બેનિફિટ થાય? ના, રેફરન્સ પોઈન્ટ વર્તમાનની પર્યાય છે દેવમાં. આપણે તેને બે ને સાથે જોઈએ છીએ એટલે કન્ફ્યુઝન થાય. એક વસ્તુને જુઓ ત્યાં ખાલી પ્રાગભાવ, ઓનલી પ્રાગભાવ. તો પ્રાગભાવ શું કહે છે? દ્રવ્યની વર્તમાન પર્યાયનો દ્રવ્યની ભૂતકાળની પર્યાયમાં પ્રભાવ. એટલે અત્યારના ભવિષ્ય છે જ નહીં, અત્યારના રેફરન્સ શું છે? એક સાઈડ કમ્પેરિઝનમાં વર્તમાન છે અને એક સાઈડ કમ્પેરિઝનમાં ભૂતકાળ. કેટલું પાસ? અનંત. કોઈ પણ પાસ ખ્યાલ આવે. હવે વર્તમાન કેટલું છે? એક બાજુ એક સમય અને એક બાજુ અનંત પાસ. હવે અહીંયા ડેફિનેશન શું આપી છે? વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ. એટલે રેફરન્સ પોઈન્ટ શું લીધું? વર્તમાન. કે આ વર્તમાન પર્યાયમાં એવા કોઈ અંશો નથી કે જેનો ભૂતકાળની પર્યાયમાં પણ પ્રેઝન્સ હતું. ખ્યાલ આવે? એટલે બંનેમાં રેફરન્સ તો વર્તમાન જ છે. બદલાય છે. આકાશ દ્રવ્યની પણ પર્યાય નિરંતર બદલાયા કરે છે. અવગાહન આપવા. હા, જેવી રીતના જીવ દ્રવ્યનો લક્ષણ શું છે? મુખ્ય ગુણ જ્ઞાન. જ્ઞાન એટલે એનું કામ શું છે? જીવ દ્રવ્ય શું કરે છે? જાણ્યા કરે. એવી રીતના આકાશ દ્રવ્ય શું કરે છે? અવગાહન આપે છે. બરાબર. પણ જીવમાં સ્પેશિયાલિટી છે ને, એ કોને જાણે છે? વર્તમાનમાં આને જાણ્યું, હવાને જાણી, અવાજને જાણ્યું, કોને જાણ્યું? એમાં વિશેષતાઓ છે. બસ એવી જ રીતના આકાશ દ્રવ્ય કોને અવગાહન આપે છે એમાં વિશેષતા. જેવી રીતના આ ક્લાસરૂમની અંદરનું રહેલું આકાશ, એમાં અત્યારે આપણે બધા બેઠા છે, તો બધાને અવગાહન આપે. સૂર્યમાં બધા વયા જતું તો અવગાહન નહીં આપે, તો પર્યાય બદલાઈ ગયું. એવી રીતે આકાશ દ્રવ્યની પર્યાય પણ નિરંતર બદલાયા કરે છે. ખ્યાલ આવે? ઓકે. હવે આઈ વોન્ટ ટુ લીવ યુ વિથ વન થોટ. આના પર વિચાર કરજો. આનો આન્સર હું નેક્સ્ટ ટાઈમ આપું. પ્રાગભાવની પરિભાષા શું કીધી? વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ. એમ કેમ નું કીધું કે ભૂતકાળની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ? એની સમય એ પોઈન્ટ કે અનંત સમય છે, એટલે એવું ઓપોઝિટ ના કીધું. ઇટ કન્વીનિયન્ટ ટુ સે ધ અધર. એકમ એની સમય સંભૂત અને અપ્લાઈડ.
હા,
બટ યુ કેન ટેક મેની ઓકેઝન. આનો પણ અભાવ, આનો પણ અભાવ, આનો પણ આપણે એક કામ કરીએ, તમારા બધા આન્સર ને એક પેપર પર લખી આપજો. એક એક ચિઠ્ઠી પર બધાના આન્સર લખી આપજો. આપણે એને નેક્સ્ટ ટાઈમ ઇવેલ્યુએટ કરશું. ડુ યુ વોન્ટ ટુ ડુ ધીસ
એક્સરસાઇઝ?
લેટ્સ ડુ ધેટ. તો તમારા જે થોટ પ્રોસેસ છે કે આનો આન્સર શું હશે, એ તમે એક પેપર પર લખી આપો અને આપણે એને એનાલાઇઝ કરશું કે આ દરેક આન્સરમાં શું રાઇટ છે, શું રાઇટ નથી. ઓકે. અને ઈ ધ સેમ ક્વેશ્ચન અપ્લાય ટુ પ્રેઝન્ટ અભાવ કે વર્તમાન પર્યાય નો ભવિષ્યમાં અભાવ એ ડેફિનેશન છે. ઊંધું કેમ નહીં કીધું? ભવિષ્ય નો વર્તમાન માં અભાવ. આપણે તો જોયું છે ને ભૂતકાળ તો કમ સે કમ જોયું છે. બધું જોવે છે એ આર્ગ્યુમેન્ટ બરાબર નથી. આવી રીતના આપણે બધી એક એક ઇવેલ્યુએટ કરીએ ખ્યાલ આવે છે. ઓકે, ફરી આપણે આજનો સમરાઈઝ કરીએ ક્લાસ, એટલે ટાઈમ આપણો પૂરો થશે. આપણે તેની ચર્ચા કરીએ છીએ. અભાવ આજ પ્રશ્નોત્તર માળા ચોથું ચેપ્ટર ચાર અભાવ. એ ચાર અભાવ કયા કયા છે? ચાર અભાવ રાગ ભાવ, પ્રસંસા ભાવ, અન્યોન્ય ભાવ. અભાવ કોને કહે છે? એક પદાર્થનું બીજા પદાર્થમાં ન હતું તેને કહેવાય અભાવ. પ્રાગ ભાવ કોને કહેવાય છે? ફરી આપણે એને એક દ્રવ્યને અસોસિએટ કરીએ. એક દ્રવ્યની વર્તમાન પર્યાયમાં ઈ જ દ્રવ્યની ભૂતકાળની પર્યાયમાં અભાવ એને કહેવાય પ્રાગ. પ્રગંતા ભાવ કોને કહેવાય? એક દ્રવ્યની વર્તમાન પર્યાયમાં ઈ જ દ્રવ્યની ભવિષ્યની પર્યાયમાં અભાવ એને કહેવાય પ્રગંતા. હવે બાકીના બે અભાવની પરિભાષા આપણે જોઈએ અને આને જાણવાના ફાયદા એ પણ આપણે આગળ ચાલુ. લગભગ હા આપણે બે સન્ડે ક્લાસ નહીં હોય, દસ લક્ષણ મહાપર્વને કારણે. એના પછી 22 સપ્ટેમ્બર આપણો ક્લાસ ફરી છે. ચાલો જીવવાની છે. બોલો જીનવાણી માતનો જય.